એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજની આ જ્ઞાનગોષ્ઠીમાં અમે તમારા સાથી છીએ. આજે એક એવા પુસ્તકની સફર કરવાના છીએ જે એમ કહી શકાય કે ભવિષ્યના દરવાજા ખોલી નાખે છે.
હા, આજે આપણે વાત કરીશું રે કુર્ઝવેલના એક ખૂબ જ પ્રભાવશાળી પુસ્તક વિશે, ધ સિંગ્યુલેરિટી ઇઝ નિયર. આ પુસ્તકે ખરેખર બહુ ચર્ચા જગાવી છે અને ક્યારેક વિવાદ પણ.
અને આ પુસ્તક અત્યારના સમયમાં આટલું અગત્યનું કેમ છે? જો આપણે બધા જ અનુભવી રહ્યા છીએ કે ટેકનોલોજી કેટલી ઝડપથી બધું બદલી રહી છે, આપણા જીવન, આપણી આદતો,
બરાબર.
પણ આ પુસ્તક તો એનાથી આગળ જાય છે. એક એવા ભવિષ્યની વાત કરે છે જે સાંભળવામાં રોમાંચક લાગે, કદાચ થોડું એમ કહે ડરામણું પણ. એવો સમય જ્યારે મશીનો, કમ્પ્યુટર્સ આપણા કરતાં વધુ સ્માર્ટ બની જાય અને કદાચ આપણે એમની સાથે ભળી જઈએ.
સાચી વાત છે. અને લેખક કુર્ઝવેલના મતે આ કોઈ સાયન્સ ફિક્શન નથી, કોઈ દૂરની કલ્પના નથી.
ના
ના, એમના મતે આ એક અનિવાર્ય ઘટના છે અને બહુ દૂર પણ નથી, નજીકના ભવિષ્યમાં જ આ બની શકે છે.
ઓહો, તો શું આ ખરેખર શક્ય છે? ચાલો આજે આમાં જરા ઊંડા ઉતરીએ.
શરૂઆત કદાચ લેખકથી કરવી જોઈએ. રે કુર્ઝવેલ એ માત્ર લેખક નથી, ખબર છે, એ એક અસાધારણ વ્યક્તિત્વ છે. બહુ મોટા શોધક છે, સફળ ઉદ્યોગપતિ અને હા, દુનિયાના જાણીતા ભવિષ્યવેત્તાઓમાંના એક.
હા, બરાબર. એમની શોધો વિશે કદાચ બધાને ખ્યાલ નહીં હોય, પણ આપણે રોજબરોજ વાપરતા હોઈએ છીએ. પેલું સ્કેન કરેલા કાગળને ટેક્સ્ટમાં ફેરવે એ ઓસીઆર ટેકનોલોજી.
હા, એ એમની જ.
અને પેલું જે અંધજનો માટે પુસ્તકો વાંચી સંભળાવે એ મશીન, અથવા તો આપણે જે બોલીને ટાઈપ કરીએ છીએ સ્પીચ રેકોગ્નિશન, આ બધું એમનું જ પ્રદાન છે.
ચોક્કસ, એમને તો નેશનલ ઇન્વેન્ટર્સ હોલ ઓફ ફેમમાં પણ સ્થાન મળ્યું છે. એટલે એ સાબિત થાય છે કે આ ભાઈ માત્ર વાતો નથી કરતા, પણ નક્કર ટેકનોલોજી બનાવવામાં માને છે અને બનાવે પણ છે.
પ્રેક્ટિકલ એન્જિનિયર છે.
અને આ જ અનુભવ એમની સિંગ્યુલેરિટી જેવા ગહન વિષય પર લખવા માટે એમ કહીએ કે યોગ્ય બનાવે છે. એમણે દાયકાઓ સુધી ટેકનોલોજીના ટ્રેન્ડ્સનો અભ્યાસ કર્યો છે, ડેટા ભેગો કર્યો છે, અને એમની ઘણી આગાહીઓ જે તે સમયે અશક્ય લાગતી હતી
તે સાચી પડી છે. જેમ કે પેલું ઇન્ટરનેટ આટલું બધું ફેલાશે કે પછી કમ્પ્યુટર ચેસ ચેમ્પિયનને હરાવશે,
બરાબર. એમની આગાહીઓ ખાલી અંદાજ નથી હોતી, એની પાછળ ગણિત છે, ડેટા છે અને પેલો ઘાતાંકીય વૃદ્ધિનો નિયમ છે. અને હા, તેઓ ગૂગલમાં એન્જિનિયરિંગ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે, એટલે વિશ્વસનીયતા તો છે જ.
એટલે એમનો જે દ્રષ્ટિકોણ છે તે એક એન્જિનિયરનો છે, પણ તેમાં એક આશાવાદ છે. એ ઉત્ક્રાંતિને એમ કે કુદરતની એક પ્રોસેસ તરીકે જુએ છે, જે સતત વધુને વધુ બુદ્ધિ તરફ, વધુ જટિલતા તરફ આગળ વધી રહી છે. આ પોઝિટિવિટી એમના લખાણમાં દેખાય છે.
તો હવે આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. એનો દાવો શું છે? કુર્ઝવેલ કહે છે કે માનવ ઇતિહાસ એક એવા પોઈન્ટ પર પહોંચી રહ્યો છે, એક એવા વળાંક પર જેને તેઓ સિંગ્યુલેરિટી કહે છે.
સિંગ્યુલેરિટી એટલે કોઈ તારો તૂટવાની વાત છે?
ના ના, એ ખગોળશાસ્ત્રની વાત નથી, આ ટેકનોલોજીની વાત છે. સિંગ્યુલેરિટી એટલે ટેકનોલોજીકલ પરિવર્તનનો એક એવો ધડાકો કહી શકાય, જે એટલો પ્રચંડ હશે કે અત્યાર સુધીના માનવ ઇતિહાસ, સમાજ, આપણી ઓળખ બધું જ બદલી નાખશે. એના મૂળભૂત નિયમો જ બદલાઈ જશે.
ધડાકો? આ થોડું નાટકીય નથી લાગતું? મારો મતલબ, ફેરફાર તો થતા જ રહે છે ને, આમાં નવું શું?
સારો સવાલ છે. કુર્ઝવેલનો તર્ક એ છે કે અત્યાર સુધી જે ફેરફારો થતા હતા એ ધીમા હતા, રેખીય હતા, લિનિયર, એક પછી એક પગથિયું ચડવા જેવું. પણ હવે જે પરિવર્તન આવી રહ્યું છે તે ઘાતાંકીય છે, એક્સપોનેન્શિયલ, એટલે કે એની ગતિ પોતે જ વધી રહી છે. જેમ પાણી ગરમ થાય ધીમે ધીમે, પણ 100 ડિગ્રીએ પહોંચે એટલે અચાનક વરાળ બની જાય, આખું સ્વરૂપ જ બદલાઈ જાય.
અચ્છા, એવું કંઈક?
હા, સિંગ્યુલેરિટી કંઈક આવું જ છે. ટેકનોલોજીની ગતિ એટલી બધી વધી જશે કે એના પછી શું થશે એની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા.
અને આ સમય ક્યારે જુએ છે?
લગભગ 2045ની આસપાસ.
બાપરે, ફક્ત 20-25 વર્ષમાં! અને આ ધડાકા પાછળનું એન્જિન શું છે? કઈ ટેકનોલોજી?
એનું મુખ્ય કારણ છે માહિતી ટેકનોલોજીની ઘાતાંકીય વૃદ્ધિ, જેને કુર્ઝવેઇલ એક નિયમ કહે છે, લૉ ઓફ એક્સેલરેટિંગ રિટર્ન્સ, LOAR. અને આ વૃદ્ધિ ખાસ કરીને ત્રણ ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહી છે જે એકબીજા સાથે જોડાયેલા છે. જી એટલે કે જીનેટિક્સ, એન એટલે નેનોટેકનોલોજી અને આર એટલે રોબોટિક્સ. અને રોબોટિક્સમાં મુખ્ય છે સ્ટ્રોંગ AI એટલે કે ખૂબ શક્તિશાળી કૃત્રિમ બુદ્ધિમત્તા.
જી, એન અને આર, ઓકે.
પુસ્તકનો આખો હેતુ એ સાબિત કરવાનો છે કે આ સિંગ્યુલારિટી ખાલી શક્યતા નથી પણ લગભગ અનિવાર્ય છે, અને એ આપણને પાયાના સવાલો પૂછવા મજબૂર કરે છે. જ્યારે ટેકનોલોજી આપણાથી વધુ સ્માર્ટ થઈ જાય અને આપણે એની સાથે એકાકાર થઈ જઈએ ત્યારે માણસ હોવાનો મતલબ શું રહેશે?
ખરેખર પુસ્તકનો વ્યાપ બહુ મોટો લાગે છે. બ્રહ્માંડની શરૂઆતથી લઈને ટેકનોલોજીના નિયમો, મગજનું કામ કરવાની રીત અને છેક અમરત્વ સુધીની વાતો. આ તો ખાલી ટેકનોલોજી નહીં, ફિલોસોફી પણ છે.
ચાલો હવે જરા પુસ્તકના મુખ્ય વિચારોમાં ઊંડા ઉતરીએ. કુર્ઝવેઇલ પોતાની દલીલને એક મોટા ઐતિહાસિક કેનવાસ પર મૂકે છે. એ ઇતિહાસને 6 યુગ એટલે કે 6 એપોક્સમાં વહેંચે છે.
6 યુગ એટલે ઇતિહાસના 6 ભાગ એવો.
પણ જરા અલગ રીતે એ બ્રહ્માંડના ઇતિહાસને માહિતી અને જટિલતાના વધતા જતા સ્તર તરીકે જુએ છે. પહેલો યુગ હતો ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનો, જ્યારે માહિતી અણુઓમાં સંગ્રહાયેલી હતી. બીજો યુગ આવ્યો જીવવિજ્ઞાનનો, DNAનો. માહિતી હવે જૈવિક અણુઓમાં વધુ જટિલ રીતે ગોઠવાય. ત્રીજો યુગ આવ્યો મગજનો, જેણે માહિતીની પ્રક્રિયાને એક નવા સ્તરે પહોંચાડી. ચોથો યુગ એટલે ટેકનોલોજીનો યુગ, જેમાં માણસે પોતે માહિતી બનાવવાનું અને ફેલાવવાનું શરૂ કર્યું.
અને અત્યારે આપણે ક્યાં છીએ? પાંચમા યુગમાં.
બરાબર, આપણે 5મા યુગના દરવાજે ઊભા છીએ. આ યુગ છે માનવ ટેકનોલોજી અને માનવ બુદ્ધિના વિલીનીકરણનો. આ જ યુગ સીધો સિંગ્યુલારિટી તરફ દોરી જશે.
અને છઠ્ઠો યુગ?
છઠ્ઠો યુગ એ સિંગ્યુલારિટી પછીનો સમય છે, જ્યારે આ નવી સુપર ઇન્ટેલિજન્સ, જે માનવ મશીનનું મિશ્રણ હશે, પૃથ્વીની બહાર ફેલાશે. કુર્ઝવેઇલ તો ત્યાં સુધી કહે છે કે કદાચ આખું બ્રહ્માંડ જ એક વિચારશીલ અસ્તિત્વ બની જશે.
વાહ, આ તો બહુ જ મોટો વિચાર છે.
હા, પણ આ 6 યુગની વાત કરવાનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે સિંગ્યુલારિટી કોઈ અચાનક બનેલી ઘટના નહીં હોય, પણ લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું એક સ્વાભાવિક, લોજિકલ નેક્સ્ટ સ્ટેપ છે.
સમજી ગયો. પણ આ બધી પ્રગતિ પાછળનો જે મૂળભૂત નિયમ છે, પેલો LOR, એ જરા વધારે સમજાવશો?
ચોક્કસ. લૉ ઓફ એક્સેલરેટિંગ રિટર્ન્સ, LOR, આખા પુસ્તકનો આધારસ્તંભ છે એમ કહી શકાય. એ સિદ્ધાંત એમ કહે છે કે કોઈપણ ઉત્ક્રાંતિ પામતી સિસ્ટમ હોય, પછી એ જીવવિજ્ઞાન હોય કે ટેકનોલોજી, એની ક્ષમતા સમય સાથે સીધી લીટીમાં નથી વધતી.
એટલે કે 1, 2, 3, 4 એમ નહીં.
ના, એ ઘાતાંકીય રીતે વધે છે, એક્સપોનેન્શિયલી. 1, 2, 4, 8, 16, 32 એમ. એટલે કે પ્રગતિનો દર પોતે જ સમય સાથે વધતો જાય છે. પ્રગતિ વધુને વધુ ઝડપી બનતી જાય છે. પેલો મૂરેનો નિયમ છે ને, કે દર 1.5 વર્ષે કમ્પ્યુટર ચિપ પર ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા બમણી થઈ જાય છે.
હા, એ તો સાંભળ્યું છે.
એ આ LOR નું માત્ર એક ઉદાહરણ છે. કુર્ઝવેઇલ આવા ડઝનબંધ ઉદાહરણો આપે છે. કમ્પ્યુટિંગ સ્પીડ, મેમરી, ઇન્ટરનેટ બેન્ડવિડ્થ, જીનોમ સિક્વેન્સિંગનો ઘટતો ખર્ચ, બધામાં આ જ પેટર્ન દેખાય છે.
પણ આપણે સામાન્ય રીતે આવું વિચારતા નથી, ખરું ને? આપણે તો ભવિષ્યમાં પણ આજની જેમ જ ધીમે ધીમે ફેરફાર થશે એમ માની લઈએ છીએ.
બિલકુલ, કારણ કે આપણો મગજ રેખીય રીતે વિચારવા ટેવાયેલું છે. કુર્ઝવેઇલનું પેલું પ્રખ્યાત ઉદાહરણ યાદ છે?
પેલું 30 પગલાવાળું.
હા, જો હું 30 રેખીય પગલા ભરું તો હું 30 મીટર દૂર પહોંચું. સિમ્પલ. પણ જો હું 30 ઘાતાંકીય પગલા ભરું, એટલે કે દરેક પગલું પાછલા કરતા બમણું લાંબુ, તો હું ક્યાં પહોંચું?
ક્યાં?
1 અબજ મીટર દૂર, પૃથ્વીના 25 ચક્કર બરાબર.
શું વાત છે, આટલો ફરક!
આ છે ઘાતાંકીય વૃદ્ધિની તાકાત, અને આપણું મગજ આ સમજી શકતું નથી. એટલે જ આપણે ભવિષ્યમાં આવનારા પરિવર્તનની ગતિ અને એના પ્રભાવને બહુ ઓછો આંકીએ છીએ, થાપ ખાઈ જઈએ છીએ.
તો આ ઘાતાંકીય વૃદ્ધિ કમ્પ્યુટિંગ પાવરને ક્યાં સુધી લઈ જશે? તમે કહ્યું કે માનવ મગજ જેટલી ક્ષમતા.
હા, કુર્ઝવેઇલ ગણતરી કરે છે કે માનવ મગજની જે અંદાજિત કમ્પ્યુટેશનલ ક્ષમતા છે, લગભગ 10,016 ઓપરેશન્સ પ્રતિ સેકન્ડ એટલી ક્ષમતાવાળું કમ્પ્યુટર માત્ર $1,000માં 2020ના દાયકાના મધ્ય સુધીમાં મળી જશે.
મળી ગયું હશે કદાચ અત્યાર સુધીમાં તો.
બની શકે. અને લગભગ 2045થી 2050 સુધીમાં એ જ $1,000માં કેટલી પાવર મળશે ખબર છે? પૃથ્વી પર જેટલા પણ માનવીઓ છે એ બધાના મગજની ભેગી કરો એટલી કમ્પ્યુટિંગ પાવર.
અવિશ્વસનીય. પણ આ તો થઈ હાર્ડવેરની વાત. ખાલી પાવરફુલ મશીન હોય એનાથી શું? એ આપણા જેવું વિચારી શકે, સમજી શકે, એના માટે તો સોફ્ટવેર પણ જોઈએ ને, બુદ્ધિનું સોફ્ટવેર.
એકદમ સાચો અને મહત્વનો સવાલ. અને કુર્ઝવેલનો જવાબ પણ એટલો જ રસપ્રદ છે. તેઓ માને છે કે સાચી માનવ સ્તરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ કોઈ પ્રોગ્રામર દ્વારા જટિલ કોડ લખીને નહીં બને.
તો પછી?
એ બનશે માનવ મગજને રિવર્સ એન્જિનિયરિંગ કરીને. એટલે કે આપણું મગજ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે વિચારે છે, શીખે છે, લાગણીઓ અનુભવે છે, સમસ્યાઓ ઉકેલે છે, આ બધું બરાબર સમજવાનું અને પછી એના સિદ્ધાંતોને, એની પદ્ધતિઓને કમ્પ્યુટરમાં એટલે કે નોન બાયોલોજિકલ સિસ્ટમમાં ઉતારવાની.
એટલે કે કુદરતે જે ડિઝાઇન બનાવી છે એને જ કોપી કરવાની વાત છે.
હા, એક રીતે. જેમ જેમ આપણી મગજને સ્કેન કરવાની ટેકનોલોજી વધુને વધુ શક્તિશાળી બનતી જશે, તેમ તેમ આપણે મગજના રહસ્યો ઉકેલી શકીશું, મગજનું ઓપરેટિંગ સિસ્ટમ કેવું છે એ સમજી શકીશું, અને પછી એ જ સિદ્ધાંતો પર આધારિત એઆઈ બનાવી શકીશું.
સમજાઈ રહ્યું છે. અને આ બધું શક્ય બનશે પેલી ત્રણ ક્રાંતિઓ દ્વારા, જી, એન અને આર.
હા, એ ત્રણેયો એકબીજાને મદદ કરશે અને એકબીજાની ગતિ વધારશે. પહેલું છે જી, જીનેટિક્સ. આ જીવવિજ્ઞાનને એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે જોવાની ક્રાંતિ છે. આપણો ડીએનએ શું છે એ જીવનનો પ્રોગ્રામ છે, સોફ્ટવેર છે. જો આપણે એને સમજી શકીએ તો એને એડિટ પણ કરી શકીએ, રીપ્રોગ્રામ કરી શકીએ.
એટલે
કે આનુવંશિક રોગો મટાડી શકાય, વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડી શકાય, કદાચ ઉલટાવી પણ શકાય અને કદાચ ભવિષ્યમાં માનવ ક્ષમતાઓને પણ વધારી શકાય. આ આપણી જૈવિક મર્યાદાઓને તોડવાની શરૂઆત છે. બીજું છે એન, નેનોટેકનોલોજી. આ અણુ અને પરમાણુના સ્તરે એટલે કે અત્યંત સૂક્ષ્મ સ્તરે વસ્તુ બનાવવાની અને એને નિયંત્રિત કરવાની ટેકનોલોજી છે.
આનાથી શું થશે?
કે તમારા લોહીના પ્રવાહમાં કરોડો નાના નાના રોબોટ્સ, જેને નેનોબોટ્સ કહે છે, ફરી રહ્યા છે. એ તૂટેલા કોષોને રિપેર કરે છે, કેન્સરના કોષોને શોધીને મારી નાખે છે, વાયરસ કે બેક્ટેરિયા સામે લડે છે.
ગજબ.
એટલું જ નહીં, કદાચ આ નેનોબોટ્સ આપણા મગજના ન્યુરોન સાથે જોડાઈને આપણને સીધા ઇન્ટરનેટ સાથે, ક્લાઉડ સાથે કનેક્ટ કરી દે. આ ટેકનોલોજી આપણને ભૌતિક જગત પર અભૂતપૂર્વ નિયંત્રણ આપશે. અને ત્રીજું છે આર, રોબોટિક્સ. પણ અહીં રોબોટિક્સનો અર્થ ખાલી મિકેનિકલ રોબોટ નથી. અહીં મુખ્ય ભાર છે સ્ટ્રોંગ એઆઈ પર.
સ્ટ્રોંગ એઆઈ એટલે
કે એવી કૃત્રિમ બુદ્ધિમત્તા જે માણસ જેટલી જ અથવા તેનાથી પણ ઘણી વધારે બુદ્ધિશાળી હોય. અને આ એઆઈ ક્યાંથી આવશે? મગજના રિવર્સ એન્જિનિયરિંગથી. આ એઆઈ આપણા જૈવિક મગજની જેમ ધીમી નહીં હોય, એને થાક નહીં લાગે, એ ભૂલશે નહીં, એ ખૂબ ઝડપથી શીખશે, પોતાનું જ્ઞાન દુનિયાની બીજી બધી એઆઈ સાથે તરત જ શેર કરી શકશે. અને સૌથી મહત્વનું
શું?
એ પોતાની જાતને જાતે જ સુધારતી રહેશે, પોતાની ડિઝાઇનને વધુ સારી બનાવતી રહેશે. અને આ જે સ્વ સુધારણાની પ્રક્રિયા છે એ એક પોઝિટિવ ફીડબેક લૂપ બનાવશે. બુદ્ધિ વધુ બુદ્ધિ બનાવશે, જે ઓર વધુ બુદ્ધિ બનાવશે. અને આ જ ગતિ પકડીને બુદ્ધિનો જે વિસ્ફોટ થશે એ જ છે સિંગ્યુલેરિટી.
ઓહ, તો આ બધાનું છેવટનું પરિણામ શું આવશે? તમે કહ્યું કે માણસ અને મશીન એક થઈ જશે.
કુર્ઝવેલના મતે લગભગ એવું જ. માણસ અને મશીન વચ્ચેની જે ભેદરેખા છે તે ભૂસાઈ જશે. આપણે કદાચ ટ્રાન્સહ્યુમન બનીશું. ટેકનોલોજી દ્વારા આપણી શારીરિક અને માનસિક ક્ષમતાઓ એટલી વધી ગઈ હશે કે આપણે આજના માનવી કરતાં સાવ જુદા જ હોઈશું.
અને પેલી વર્ચ્યુઅલ રિયાલિટીની વાત?
હા, કદાચ વાસ્તવિક દુનિયા અને વર્ચ્યુઅલ દુનિયા વચ્ચે કોઈ ફરક જ નહીં રહે. નેનોટેકનોલોજી સીધી આપણા મગજમાં એવા સિગ્નલ મોકલી શકશે કે આપણને કોઈ પણ અનુભવ, કોઈ પણ વાતાવરણ વાસ્તવિક જેવું જ લાગે.
અને પેલી સૌથી મોટી વાત,
મૃત્યુનો અંત. હા, એ કુર્ઝવેલનો સૌથી ક્રાંતિકારી અને કદાચ વિવાદાસ્પદ દાવો છે. જીએનઆર ક્રાંતિઓ ભેગી મળીને વૃદ્ધત્વ અને મૃત્યુ જેવી સમસ્યાઓનો ઉકેલ લાવી દેશે. આપણે આપણી ચેતના, આપણી યાદો, આપણી પર્સનાલિટીનો કદાચ ડિજિટલ બેકઅપ લઈ શકીશું અને કદાચ અનિશ્ચિત કાળ સુધી જીવી શકીશું અમરત્વ.
બાપરે, આ બધું સાંભળીને ખરેખર એમ કે મગજ કામ કરતું બંધ થઈ જાય એવું લાગે છે. ચાલો જરા શ્વાસ લઈએ અને આમાંથી અમુક મુખ્ય મુદ્દાઓ જે કી મેસેજીસ છે તેને અલગ તારવીએ. પહેલો અને સૌથી અગત્યનો સંદેશ તો પેલો LOR વાળો જ છે, ઘાતાંકીય વૃદ્ધિને સમજો.
બરાબર.
આપણે ભવિષ્યનો જે અંદાજ લગાવીએ છીએ એ લગભગ હંમેશા ખોટો પડે છે, કારણ કે આપણે સીધી લીટીમાં વિચારીએ છીએ, જ્યારે ટેકનોલોજી તો ઘાતાંકીય રીતે ભાગી રહી છે. આપણે ભારતમાં જોઈએ છે ને, ડિજિટલ પેમેન્ટ કેટલી ઝડપથી આવ્યો, સ્માર્ટફોન કેટલા ઝડપથી ફેલાયા, સ્ટાર્ટઅપ્સ કેવી રીતે વધી રહ્યા છે. આ બધું LOR ઉદાહરણો છે. શું આપણે આપણા શિક્ષણમાં, આપણા બિઝનેસ પ્લાનિંગમાં, આપણા સરકારી આયોજનમાં આ ઘાતાંકીય ગતિને ધ્યાનમાં રાખીએ છીએ? કદાચ નહીં.
સાચી વાત છે. બીજો મહત્વનો મુદ્દો જે કુર્જવેલ વારંવાર કહે છે તે એ છે કે દરેક વસ્તુ મૂળભૂત રીતે માહિતી છે અને માહિતીને હેક કરી શકાય છે. પછી એ આપણું શરીર હોય, આપણું જીવવિજ્ઞાન હોય કે આપણું મગજ હોય, આ બધી જ જટિલ માહિતી પ્રણાલીઓ છે. અને જો એ માહિતી સિસ્ટમ હોય તો એને સમજી શકાય છે, એનું વિશ્લેષણ કરી શકાય છે અને એને બદલી પણ શકાય છે. આ વિચારની હેલ્થકેરમાં બહુ મોટી અસર થઈ શકે છે. રોગોને શરીરના પ્રોગ્રામમાં આવેલી ભૂલ તરીકે જોઈને એને સુધારી શકાય. પણ હા, આની સાથે સાથે નૈતિક પ્રશ્નો પણ ઊભા થાય છે. AI જેવી શક્તિશાળી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થશે, એના પર નિયંત્રણ કોનું રહેશે વગેરે.
બરાબર. ત્રીજો મુદ્દો મને બહુ સ્પર્શી ગયો, માનવતાની પુનઃવ્યાખ્યા. જો આપણે સાચે જ ટેકનોલોજી સાથે ભળી જઈએ, જો આપણી બુદ્ધિ, આપણી યાદો, આપણું શરીર બધું જ ટેકનોલોજી દ્વારા બદલાઈ જાય, તો પછી માણસ હોવાનો મતલબ શું, આપણી ઓળખ શું રહેશે? ખાસ કરીને આપણા જેવા દેશમાં, ભારતમાં, જ્યાં પરંપરા, સંસ્કૃતિ, ધર્મ, આધ્યાત્મિકતા આ બધાનું બહુ મહત્ત્વ છે, ત્યાં ટેકનોલોજી દ્વારા બદલાતી જતી માનવ ઓળખ વિશે કેવા સવાલો ઊભા થશે? આ એક બહુ મોટો સામાજિક અને ફિલોસોફિકલ મુદ્દો છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે કદાચ સૌથી વધુ ઉત્તેજના પણ જગાવે છે અને થોડો ડર પણ, મૃત્યુ પર વિજયની વાત. કુર્ઝેવેલ મૃત્યુને કુદરતી ઘટના તરીકે નથી જોતા, એને એક ટેકનિકલ પ્રોબ્લેમ તરીકે જુએ છે. જેમ બીજી બીમારીઓ છે તેમ વૃદ્ધત્વ અને મૃત્યુ પણ એક બીમારી છે જેને ટેકનોલોજીથી હલ કરી શકાશે.
પણ જો એવું થાય તો, જો લોકો બહુ લાંબુ જીવવા માંડે કે અમર થઈ જાય તો
શું થાય? એના સમાજ પર શું અસર પડે? પૃથ્વીના સંસાધનોનું શું થાય? આપણા સંબંધોનું શું થાય? પેઢીઓ વચ્ચેના અંતરનું શું થાય? આ બધા સવાલોના જવાબ આપણી પાસે અત્યારે નથી, એની કલ્પના કરવી પણ અઘવી છે.
સાચી વાત. અને પાંચમો સંદેશ જે મને લાગે છે કે કર્ઝવેલ આપવા માંડે છે તે છે, સાવચેત રહો પણ આશાવાદી બનો. તેઓ એવું નથી કહેતા કે કોઈ જોખમ જ નથી. AI કદાચ કાબુ બહાર જઈ શકે, નેનોટેકનોલોજીનો ખોટો ઉપયોગ થઈ શકે, અસમાનતા વધી શકે, આ બધું શક્ય છે.
હા, એ જોખમો સ્વીકારે છે.
પણ એમનું માનવું છે કે જે સંભાવનાઓ છે, જે ફાયદાઓ છે, તે જોખમો કરતાં ઘણા વધારે છે. અને જો આપણે ધ્યાન રાખીશું, જવાબદારીપૂર્વક ટેકનોલોજી વિકસાવીશું, તો આપણે આ જોખમોને ઘટાડી શકીશું. એટલે નિરાશાવાદી બનવાની જરૂર નથી, પણ આંખો બંધ રાખીને ચાલવાની પણ જરૂર નથી. એક પ્રકારનો પ્રેગ્મેટિક ઓપ્ટિમિઝમ કહી શકાય.
આ પુસ્તકમાં ખરેખર ઘણા એવા વાક્યો કે વિચારો છે જે મગજમાં ચોંટી જાય. પેલો રેખીય વિરુદ્ધ ઘાતાંકીય વિચારવાળો મુદ્દો જુઓ. એમનું પેલું વાક્ય, આપણી ભવિષ્ય વિશેની અંતસ્ફૂરણા રેખીય છે પણ માહિતી ટેકનોલોજીની વાસ્તવિકતા ઘાતાંકીય છે. જો હું 30 રેખીય પગલાં લઉં તો હું 30 પર પહોંચું છું. જો હું 30 ઘાતાંકીય પગલાં લઉં તો હું 1 અબજ પર પહોંચું છું.
હા, આ ખરેખર આપણને વિચારતા કરી દે છે કે આપણે દુનિયાને કેટલી ખોટી રીતે જોઈએ છે.
બીજો એક વિચાર જે મને ગમ્યો તે ઉત્ક્રાંતિ અને આશાવાદ વિશેનો છે. તેઓ કહે છે કે ઉત્ક્રાંતિ વધુ જટિલતા, વધુ સુંદરતા, વધુ જ્ઞાન, વધુ બુદ્ધિ અને પ્રેમ જેવા સૂક્ષ્મ ગુણો તરફ આગળ વધે છે. લાંબા ગાળે યુટોપિયન દ્રષ્ટિ ડિસ્ટોપિયન કરતાં વધુ સંભવ છે.
એટલે કે એમનું મૂળભૂત વિશ્વાસ છે કે ટેકનોલોજી આપણને સારા ભવિષ્ય તરફ લઈ જશે.
હા, અને સિંગ્યુલારિટીની એમની વ્યાખ્યા પણ બહુ ચોટદાર છે. સિંગ્યુલારિટી આપણા જૈવિક વિચાર અને અસ્તિત્વના આપણા ટેકનોલોજી સાથેના વિલીનીકરણની પરાકાષ્ઠા રજૂ કરશે. સિંગ્યુલારિટી પછી માનવ અને મશીન અથવા ભૌતિક અને વર્ચ્યુઅલ રિયાલિટી વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. આ ખરેખર તો આપણા અસ્તિત્વના બધા દ્વંદ્વો ઓગળી જવાની વાત છે.
અને પેલી જૈવિક મર્યાદાઓથી મુક્તિની વાત, આપણે આપણી પોતાની જીવવિજ્ઞાનને ફરીથી પ્રોગ્રામ કરી શકીશું. માનવ સ્થિતિની બીમારીઓ, જેમાં રોગ, વૃદ્ધત્વ અને મૃત્યુનો સમાવેશ થાય છે, તેનાથી આગળ વધવા માટે આ એક બહુ જ શક્તિશાળી અને આશા જગાવનારો વિચાર છે કે ટેકનોલોજી કદાચ માનવ દુઃખનો અંત લાવી શકે છે.
ભલે આ બધું આપણને અત્યારે બહુ ભવિષ્યવાદી લાગે, પણ એના કેટલાક સિદ્ધાંતો, કેટલાક વિચારો આપણા આજના જીવનમાં પણ ઉપયોગી થઈ શકે છે.
હા, ચોક્કસ. જેમ કે કારકિર્દી અને રોકાણ વિશે વિચારતી વખતે, જે ક્ષેત્રો પેલી ઘાતાંકીય વૃદ્ધિ LOR બતાવી રહ્યા છે, જેમ કે AI, બાયોટેકનોલોજી, ડેટા સાયન્સ, ક્લીન એનર્જી, એમના પર ધ્યાન આપવું કદાચ લાંબા ગાળે ફાયદાકારક રહે.
બરાબર.
અને સૌથી અગત્યનું, સતત શીખતા રહેવાની માનસિકતા રાખવી, એડેપ્ટ થતા રહેવું. કારણ કે ભવિષ્યમાં કયા પ્રકારની નોકરીઓ હશે, કેવા સ્કિલ્સ જોઈશે, એ આજે કહેવું મુશ્કેલ છે.
બીજું, આપણા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય વિશે વિચારવાની રીત. કુર્ઝવેલની પેલી 3 બ્રિજ સ્ટ્રેટેજી છે ને?
હા, એ શું છે?
પહેલો બ્રિજ, અત્યારે જે બેસ્ટ ઉપલબ્ધ છે તે કરો. સારો ખોરાક લો, કસરત કરો, પૂરતી ઊંઘ લો, સ્ટ્રેસ ઓછો કરો. બીજો બ્રિજ, નજીકના ભવિષ્યમાં જે બાયોટેક ક્રાંતિ આવવાની છે, જીન થેરાપી, સ્ટેમ સેલ વગેરે, એનો લાભ લેવા તૈયાર રહો. અને ત્રીજો બ્રિજ, જ્યારે નેનોટેક ક્રાંતિ આવશે ત્યારે વૃદ્ધત્વ અને રોગ પર સંપૂર્ણ વિજય મેળવવાની આશા રાખો.
રસપ્રદ. એટલે કે સ્વાસ્થ્ય માટે પણ લાંબા ગાળાનું પ્લાનિંગ કરવું?
હા, આ પુસ્તક આપણી વિચારવાની રીત પણ બદલી શકે છે. સમસ્યાઓ વિશે ખાલી રેખીય રીતે નહીં, પણ ઘાતાંકીય રીતે વિચારતા શીખવું. કોઈ મોટી સમસ્યા છે, જેમ કે ક્લાઇમેટ ચેન્જ કે ગરીબી, તો શું એનો ઉકેલ નાના નાના સુધારામાં છે, કે પછી કોઈ એવી ટેકનોલોજી આવી શકે જે આખી ગેમ જ બદલી નાખે? ઘાતાંકીય વિચારસરણી આપણને મોટા રેડિકલ ઉકેલો વિશે વિચારવા પ્રેરે છે.
અને છેલ્લે, મને લાગે છે કે આ પુસ્તક આપણને આજકાલ જે ટેકનોલોજીમાં બની રહ્યું છે તેને સમજવા માટે એક ફ્રેમવર્ક આપે છે. પેલું ChatGPT અચાનક આવ્યું કે ક્રિસ્પર જીન એડિટિંગમાં આટલી ઝડપથી પ્રગતિ થઈ રહી છે. આ બધું જોઈને આપણને નવાઈ લાગે છે, પણ કુર્ઝવેલના દૃષ્ટિકોણથી જોઈએ તો આ બધું એ જ ઘાતાંકીય વળાંક પરના નાના નાના બિંદુઓ છે. આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, પણ એક મોટી, દાયકાઓથી ચાલતી પેટર્નનો ભાગ છે. આ સમજણ આપણને થોડી શાંતિ આપે છે અને ભવિષ્ય માટે તૈયાર થવા મદદ કરે છે. ખરેખર આટલી બધી વાતો પછી મારા માટે જે સૌથી મોટો ટેકઅવે છે એ જ છે કે આપણે ભવિષ્ય વિશે જે રીતે વિચારીએ છીએ એ રીત બદલવાની જરૂર છે. આપણે જે કલ્પના કરીએ છીએ એના કરતાં ભવિષ્ય વધુ ઝડપથી આવશે અને વધુ ધરમૂળથી બધું બદલી નાખશે, અને આપણી આ જૂની રેખીય વિચારસરણી આપણને એના માટે તૈયાર નથી કરી રહી.
અને મારા માટે સૌથી વધુ અસર કરનારો વિચાર એ છે કે માનવતા કદાચ ઉત્ક્રાંતિનો અંતિમ મુકામ નથી. આપણે કદાચ એક સેતુ છીએ, જૈવિક બુદ્ધિ અને ભવિષ્યની અત્યંત શક્તિશાળી બિન જૈવિક બુદ્ધિ, જેની સાથે આપણે કદાચ ભળી જઈશું, વચ્ચેનો એક પુલ. આ વિચાર આપણને આપણી પોતાની ઓળખ, આપણું અસ્તિત્વ અને આ બ્રહ્માંડમાં આપણું સ્થાન, આ બધા વિશે નવેસરથી વિચારવા મજબૂર કરે છે. એ એક જ સમયે રોમાંચક પણ છે અને હા, થોડું ડરાવણું પણ.
એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.